నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुमकुंडाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय चाले छे। एमा जीव अजीव अधिकार नी गाथा 50-55 उपर आपणे स्वाध्याय करी रह्या छीए। एमा आपणे 8 बोल सुधी स्वाध्याय कर्यो छे।
7मा बोलमां એ સંસ્થાનની વાત હતી અને 8મા બોલમાં સહનનની વાત આવી, એનું સહેજ પુનરાવર્તન આપણે કરીએ તો એ સંસ્થાન હોય એટલે શરીરના આકાર હોય, કે સહનન એટલે હાડકાની મજબૂતાઈ એટલે એ શરીરનું એવું બંધારણ મજબૂત હોય, એ બધાને કારણે કંઈ કેવળ જ્ઞાન થાય છે એમ નથી. પણ જેને કેવળ જ્ઞાન થાય છે એને એવું જ હોય છે, એને વ્રજ્ર ઋષભ નારાજ સહનન જ હોય છે. બીજી રીતે પણ વાત એ આવી કે સ્ત્રીની પર્યાયની અંદર કેવળ જ્ઞાન થતું નથી. હવે સ્ત્રી પર્યાય એ જીવની પર્યાય છે. જીવની પર્યાય એ સ્ત્રી પર્યાય હોય કે પુરુષની પર્યાય હોય કે નપુંસકની પર્યાય હોય, એ કોઈપણ પર્યાય છે તે આત્માને નથી. એ કોઈપણ પર્યાય એ આત્માને નથી. એટલે પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસકવેદ એ ખરેખર તો આત્માને છે જ નહીં, આત્માના સ્વભાવમાં એ વસ્તુ. તે છતાં પણ એવા કોઈપણ વેદ આત્મામાં નહીં હોવા છતાં પણ જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે એ પુરુષની પર્યાય જ હોય છે. પુરુષની પર્યાય છે માટે કેવળ જ્ઞાન થાય છે એમ નથી, પણ છતાંય જેને કેવળ જ્ઞાન થાય છે એને સ્ત્રીની કે નપુંસકની પર્યાય હોતી નથી. એટલે આ શરીરની જે વાત કરવામાં આવી છે એ વખતે એવા જ નિમિત્તો હોય છે એટલું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવ્યું છે. એમ નથી કહેવામાં આવ્યું કે એ પર્યાય એવી હોય ત્યારે એ જ્ઞાન થાય, એમ નથી કહેવામાં આવ્યું. જેને જ્ઞાન થાય છે એને પોતાના કારણે જ્ઞાન થાય છે, એનો પુરુષાર્થ આત્મામાં વર્તે છે અને આત્મામાં પુરુષાર્થ જ્યારે વર્તતો હોય ત્યારે એમાં બાહ્યમાં એને કંઈ કરવા પણ નથી અને બાહ્યને અનુભવતો પણ નથી. પણ એ વખતે બાહ્યમાં શું સ્થિતિ છે એટલે કેવા નિમિત્તો હાજર હતા એ જણાવવા માટે એ નિમિત્તની વાત કરવામાં આવે કે એ વખતે આવું સહન હતું, આવું સંસ્થાન હતું, આવું શરીર હતું, પરમ ઔદારિક શરીર હતું તીર્થંકર ભગવાનને, આ બધી વાત કહેવામાં આવે. પણ એને કારણે કંઈ કેવળ જ્ઞાન થાય છે એમ નથી. એટલે જ્ઞાન તો ભગવાન આત્માનો ગુણ છે અને ગુણ છે અને એનું સ્વાભાવિક પરિણમન જ્ઞાન રૂપે જ હોય. માત્ર એની દ્રષ્ટિમાં એ નહોતું આવ્યું એટલે એને ખ્યાલ નહોતો આવતો. દ્રષ્ટિ એક વખત આત્મા તરફ થાય એટલે બધું સમજાય છે અને એ વખતે એને અનુભૂતિના કાળે એને ખ્યાલમાં આવે છે કે આ શરીર છે, આ સહનન છે, આ જે કંઈ આકાર છે, આ રૂપ છે, એ બધાથી જુદી આત્માની અનુભૂતિ છે. એટલે આત્મા અનુભવાય છે એ જુદો અનુભવાય છે. એ શરીર રૂપે અનુભવાતો નથી, શરીર રૂપના સહનન રૂપે અનુભવાતો નથી, સંસ્થાન રૂપે અનુભવાતો નથી. તો આ વાત શરીરથી જુદો છે એમ કહેવું છે એટલે પુદ્ગલથી ભગવાન આત્મા જુદો છે એમ કહેવું છે એ તો સિદ્ધાંત દ્વારા કહી દીધું. પણ એવું જ્યાં સુધી એ અનુભવે નહીં, જ્યાં સુધી એ શરીરથી જુદાપણું અનુભવે નહીં ત્યાં સુધી એને માટે નથી. એનો અર્થ એ થયો કે જેને અનુભૂતિ છે એને જ એ શરીરથી જુદો છે, એને જ એ પુદ્ગલથી જુદો છે. બાકી એને એવું જુદાપણું ખરેખર પ્રાપ્ત કર્યું નથી. પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત છે, એની જ પ્રાપ્તિ છે. એ કઈ નવું પ્રાપ્ત કરવાનું નથી, એટલે એને પ્રતિપત્તિ કહેવાય. એટલે પ્રતિપત્તિ થાય, એ અનુભૂતિ થાય, એનું કારણ મૂળ એ પોતાનું જ છે. પોતે એવો સર્વજ્ઞ સ્વભાવી છે એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. પોતે એવો અનુભવમાં આવે એવો છે માટે એ અનુભૂતિમાં આત્મા જણાય છે. પણ પુરુષાર્થ જેનો ઉપયોગ જ નથી એ માત્ર વાત કરે છે, એટલે એ માહિતી છે. જો દ્રવ્યસ્ત્રુત આખું એ ખરેખર માહિતી રૂપે છે. દ્રવ્યસ્ત્રુત છે જે આપણે અભ્યાસ કરીએ છીએ, આ પાંચ પરમાગમનો અભ્યાસ કરીએ છીએ, તો એ બધું માહિતી રૂપે છે. પણ એ માહિતી જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ અને પછી એને આત્મસાત કરીએ છીએ અને પછી ભાવસ્ત્રુત પ્રગટ થાય છે અને આત્મામાં જવાય છે, તો એમ કહેવાય કે દ્રવ્યસ્ત્રુતના નિમિત્તે એ સ્વરૂપને સ્પર્શ્યો. પણ જે સ્પર્શે છે, અનુભૂતિ કરે છે, એને એ બધું ખ્યાલમાં આવે છે કે એ દ્રવ્યસ્ત્રુતથી પણ પોતે જુદો છે. આ જે દ્રવ્યસ્ત્રુત દ્વારા આપણે જે અભ્યાસ કર્યો એ દ્રવ્યસ્ત્રુતથી ભગવાન આત્મા જુદો છે. અને જ્ઞાન એટલે આ આગમનું જ્ઞાન તે જ્ઞાન નથી, પણ આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. પણ આ બધું કોને? જે અનુભૂતિ કરે છે એને. તો હવે નવમો બોલ આપણે લઈએ. નવમો બોલ છે રાગ નો બોલ છે. એમાં અહીંયા કહે છે, રાગની વાત કરે છે. એમાં કહે છે કે જે પ્રીતિરૂપ રાગ છે તે બધોએ જીવને નથી. કયો રાગ? શુભ રાગ હોય કે અશુભ રાગ, ગમે તે હોય, દયાદાન વ્રત તપ ભક્તિ એના ભાવરૂપે શુભ રાગ પણ હોય, કે પછી હિંસા ચોરી જૂઠ એના ભાવરૂપે એ અશુભ રાગ પણ હોય, એ બધો જ રાગ, એ કોઈ પણ રાગ જે છે એ જીવના મૂળ સ્વરૂપમાં નથી. જીવમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે રાગ થાય, છતાંય રાગ થાય છે. શુભાશુભ ભાવ થાય છે એટલે એવો રાગ હોય છે, પણ એ બધો જીવને નથી. કારણ કે તે ઉદ્ગળ દ્રવ્યના પરિણામમય છે અને તેથી એ અનુભૂતિથી ભિન્ન છે. અનુભૂતિમાં ક્યાંય રાગ નથી. અનુભૂતિના કાળે કોઈ એવો શુભ ભાવ હોતો જ નથી. અનુભૂતિના કાળે અશુભ કે શુભ બેમાંથી કોઈ ભાવ હોતો જ નથી. અશુભ ભાવની તો વાત જ નથી રહેતી, એ તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. પણ અનુભૂતિના કાળે એને શુભ ભાવ પણ હોતો નથી. શુભ ભાવથી એ છૂટો પડી અને આત્મામાં જાય છે તો એ ભાવ છે, એ શુદ્ધ ભાવ છે. એટલે અનુભૂતિના કાળે માત્ર શુદ્ધ ભાવ જ હોય છે, બીજો કોઈ ભાવ હોતો જ નથી. અહીંયા એમ કહે છે કે એ વ્રત દાન તપની વાત કરી એટલે ગુરુદેવ કહે છે કે મહાવ્રતના પરિણામ છે તે ઉદગળના પરિણામ છે. મહાવ્રત તો મુનિને હોય છે, શ્રાવકના 12 વ્રત છે અને અહીંયા તો મહાવ્રતની વાત લીધી છે. મહાવ્રત તો મુનિને હોય છે. નગ્ન દિગંબર મુનિ 28 મૂળ ગુણ સહિત છે. એને એવા ભાવ હોય છે અને જ્યાં સુધી એવા ભાવ હોય છે એટલે કે જ્યાં સુધી એના તરફનું એને લક્ષ છે ત્યાં સુધી એ આત્મામાં જતો નથી. જ્યાં સુધી એને એનું લક્ષ છે, એની સભાનતા વર્તે છે કે હું મુનિ છું, 28 મૂળ ગુણ સહિત મારું ચારિત્ર છે, એવી સભાનતા વર્તે છે ત્યાં સુધી એ વિકલ્પ સાથે છે, શુભ ભાવમાં છે, અને ત્યાં સુધી એ આત્મામાં જતો નથી. એ એને અટકવાનું સ્થાન છે. તો એનો અર્થ એવો થયો કે એ બધું છોડી દેવું, બંધ કરી દેવું? ઊંધો પ્રશ્ન પૂછવાવાળા ઘણા હોય, એનો એવો ઊંધો પ્રશ્ન પૂછે. છોડવાનો ક્યાં, છોડવાની ક્યાં વાત જ છે? છોડવું મૂકવું એ આત્માના સ્વભાવમાં જ નથી. વાત તો એ ચાલે છે કે એ જે 12મા નગ્ન દિગંબર મુનિપણું છે, 28 મૂળ ગુણ સહિત શુદ્ધ ચારિત્ર છે, દ્રવ્યલિંગ છે, એ એવું જ હોય છે, એ એવું જ રહે છે અને એ આત્મામાં જાય છે. એ બાહ્ય ચારિત્ર એને મૂકી દેવાની, છોડી દેવાની તો વાત જ નથી. જેને આત્મામાં જવાનું થાય છે, મુનિને જે સાધના ગુણસ્થાનની દશામાં આવે છે, એને બાહ્યમાં એ વખતે એવું જ ચારિત્ર હોય છે, બસ એટલી વાત દર્શાવી છે. પણ એમ પણ નથી કે એવું ચારિત્ર બાહ્યલિંગમાં છે માટે થઈ અને એ આત્મામાં જાય છે, એમ નથી. એટલે છોડવાની વાત તો છે જ નહીં, પણ અટકવાનું સ્થાન, જે ભાવમાં અટકવાનું સ્થાન છે, એ દર્શાવ્યું છે કે એ ભાવમાં અટકવાનું સ્થાન છે. એટલે એવા કોઈપણ પ્રકારના શુદ્ધ ભાવ, હજી આગળ વાત લઈએ આપણે તો એમ આપણે કહીએ કે સામે તીર્થંકર ભગવાન બિરાજે છે અને એમના પ્રત્યે જે શુભભાવ આવ્યો છે તો એ ભાવને છોડીને અંતરમાં જવાય છે. એ શુભભાવ છે એ પણ અટકવાનું સ્થાન છે. સામે સમુદ્રમાં બેઠા છીએ આપણે તો સામે તીર્થંકર ભગવાન બિરાજે છે, ઓમકાર ધ્વનિ નીકળી રહી છે, છતાં પણ એ અટકવાનું સ્થાન છે. શું કહેશે કે આ તમે શું વાત કરો છો? પ્રભુ એમ જ છે, એ ઓમકાર ધ્વનિ છે એને આપણે એમ પણ કહીએ છીએ કે એ નિમિત્ત કારણ છે, એને નિમિત્ત કારણ પણ કહીએ છીએ, સાથે સાથે આપણે એને અટકવાનું સ્થાન પણ કહીએ છીએ. વસ્તુનું સ્વરૂપ એવું છે, કેમ કે એ એક જ જગ્યાએ પોતે પોતાના ઉપયોગને સ્થિર કરીને જાય છે ને, એટલે જ્યાં સુધી એનો ઉપયોગ બહારમાં છે, તીર્થંકર ભગવાનની વાણી સાંભળવામાં એનો ઉપયોગ રોકાયેલો છે, ઓમકાર ધ્વનિ ને સાંભળે છે અને એમાંથી જે અર્થ વિચારે છે ત્યાં સુધી એ આત્મામાં જતો નથી. એટલે જ્યારે એ પોતે સ્વરૂપમાં જાય છે ત્યારે કોઈ વિકલ્પ રહેતા નથી, કોઈ શુભભાવ હોતા નથી. એટલે શુભભાવથી એ અનુભૂતિ જે છે એ જુદી છે, શુભભાવથી અનુભૂતિ જુદી છે અને અનુભૂતિમાં જે આવે છે એ પણ જુદું છે. અનુભૂતિમાં પોતાનું સ્વરૂપ અનુભવાય છે એ વખતે એ દિવ્ય ધ્વનિ પણ અનુભવમાં આવતી નથી, એ વખતે દિવ્ય ધ્વનિ પણ અનુભવમાં આવતી નથી. અને વાણી છે એટલે વાણીને હંમેશા આપણે જાણીએ છીએ કે વાણી એ પૂતગળની પર્યાય છે, શબ્દ છે ને, એટલે એને પણ પૂતગળના પરિણામ કહી દીધા. જો અપેક્ષા સમજવી, જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તેને સમજવી, એમ ન માની લેવું કે આ કંઈક જુદી વાત છે. દિવ્ય ધ્વનિ છે ને દિવ્ય ધ્વનિ કહેવામાં આવે છે અને એ દ્વારા જ્ઞાનનો ઘડો ઉઘાડ થાય છે, એ બધી આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે જુદી અપેક્ષા છે. અને અહીંયા જે વાત કરીએ છીએ એ જુદી અપેક્ષા છે. અહીંયા આત્મામાં એ જાય છે, અનુભૂતિ કરે છે, ત્યારે જે એને અનુભવમાં આવે છે એની અહીંયા વાત ચાલે છે કે એને એ વખતે આ કંઈ અનુભવમાં આવતું નથી. એનો અર્થ એ થયો કે આ બધું એનાથી જુદું છે, અનુભૂતિથી જુદું છે, માટે એ અનુભવમાં આવતું નથી. એટલે જેટલી વસ્તુ એને અનુભવમાં નથી આવતી, આ 29 વસ્તુનું લિસ્ટ બનાવીને આપણને આપ્યું કે 29 મુખ્ય વસ્તુ છે, અનેક વસ્તુ થાય છે પણ એ બધી વસ્તુઓનું લિસ્ટ અહીંયા આપી દીધું કે આટલી વસ્તુ એને અનુભવમાં આવતી નથી. એ પાછળનું કારણ એટલું છે કે એ બધી વસ્તુઓ સાથે આ જીવને એકત્વપણું, મમત્વપણું, સંબંધ, સંયોગો એ બધું વર્તે છે અને એનું એ મહાત્મા રાખીને બેઠો છે, તો ત્યાંથી છોડાવીને ભગવાન આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ જેણે અનુભવ્યું છે એ જ્યારે વર્ણન કરતા હોય ત્યારે શું આવે એ દર્શાવ્યું છે. જો જે અનુભવ કરે છે, જેને અનુભૂતિ થાય છે, એને આવું કઈ છે નહીં, બરાબર છે? એટલે અનુભૂતિની વાત ચાલે છે, એટલે જરાક સમજવું, જે વાત અહીંયા કહેવામાં આવે છે એ અનુભૂતિના કાળે એને કેવું હોય છે એ સમજાવવામાં આવ્યું છે. અને એ પાછળનો આશય પણ એ જ છે કે આવું અનુભવાય છે તો એનો અર્થ એ થયો કે આત્માનું સ્વરૂપ એવું જ છે અને આત્માનું સ્વરૂપ એવું છે એ સમજી અને એના તરફ દ્રષ્ટિ કરવાની છે. તો અહીંયા વાત કરે છે કે મહાવ્રતના પરિણામ છે તે પૂતગળના પરિણામ છે, સ્વભાવમાં તો એવો કોઈ ગુણ નથી કે જે રાગ રૂપે પરિણમે, છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે નિમિત્તને આધીન થતા થાય છે, માટે જે રાગ થાય છે તેને પૂતગળના પરિણામમાં કહ્યો છે. હવે અહીંયા આટલી રાગ વિશેની વાત કરી એટલે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય તો પછી કે રાગ સુકરા થાય છે, આત્મામાં એવો કોઈ ગુણ નથી, તો પણ રાગ તો થાય છે ને, રાગ થાય છે એટલે તો આશ્રવ થાય છે, બંધ થાય છે, બધું થાય છે ને, તો રાગ શા માટે થાય છે? તો એનું કારણ અહીંયા એક બતાવ્યું છે કે એ નિમિત્તને આધીન થતા થાય છે. જ્યાં સુધી દ્રષ્ટિ પર તરફ રહી છે અને જે નિમિત્તો બહારમાં એ વખતે વર્તે છે એને એ આધીન થાય છે, એનું એ લક્ષ કરે છે, એટલે રાગ થાય છે. પર પદાર્થનું લક્ષ કરવાથી જ રાગ થાય, સોના લક્ષે રાગ થાય નહીં, પરનું લક્ષ કરતા જ રાગ થાય. એ પછી પરમાં ગમે તે હોય, સિદ્ધ ભગવાન પણ હોય કે તીર્થંકર ભગવાન પણ હોય, શાસ્ત્ર હોય કે બાહ્ય અન્ય પદાર્થ હોય, જ્યાં જ્યાં એને રાગ થાય છે, શુભ કે અશુભ, એ બધા એ પર છે, એનાથી જુદા છે. સ્વનું લક્ષ કરતા રાગ ક્યારેય થતો નથી. કોઈ એમ કહે છે ને રાગ દ્વેષ છોડો, રાગ અને દ્વેષ છોડો, ક્યાંથી છૂટો? રાગ અને દ્વેષ જે છે એનું મૂળ કારણ એને સમજવું પડશે. મિથ્યાત્વને કારણે એને ખ્યાલ પણ નથી. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા. ઊંધી માન્યતાને કારણે એને ખ્યાલ પણ નથી કે એને રાગદ્વેષ શા માટે થાય છે. રાગદ્વેષ શા માટે થાય છે એ જ્યાં સુધી ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી રાગદ્વેષ ક્યાંથી છોડવાનો. થાંભલો પકડી અને પછી એમ કે થાંભલાએ મને પકડ્યો છે અને થાંભલાને છોડવાનો છે, પણ બધા માણસ તું પકડીને બોલ્યા કરે એનો શું અર્થ છે? થાંભલો ક્યાં તને પકડે છે અને થાંભલાને છોડવાનો છે, છોડવાનો છેડવાનો છે એમ બોલ્યા કર, પકડી રાખીને એથી શું અર્થ છે? રાગ થવાનું મૂળ કારણ એ છે કે લિમિટનું લક્ષ્ય થાય છે. જે એને દેખાય છે, જે એના સંયોગોમાં પદાર્થો આવ્યા છે એ બધા તરફનું એને લક્ષ્ય થાય છે, એટલે એને આધીન થઈ જાય છે. એ નિમિત્ત એને એમ કહેતું નથી કે તું મારું લક્ષ્ય કર કે મને આધીન થા, એવું નિમિત્ત કહેતું નથી. પણ આ જીવ અનાદિથી મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે એ નિમિત્તને આધીન થાય છે, માટે રાગ. ગુરુદેવે બહુ સરસ વાત કરી દીધી છે, મૂળ કારણ દર્શાવ્યું છે કે પર્યાયમાં જે રાગ થાય છે, જો એ રાગ થાય છે કે અંતર દ્રવ્યમાં તો થતો નથી. દ્રવ્યમાં જો રાગ થાય તો પછી એ કોઈ જાય જ નહીં, સિદ્ધને પણ એ રાગ રહી જાય. પણ સિદ્ધને તો રાગ હોતો નથી, એટલે મૂળ દ્રવ્યમાં નથી, સ્વરૂપમાં નથી, એ તો આપણે સમજ્યા છીએ. પણ છતાંય પર્યાયમાં જે રાગ થાય છે તો એ થવાનું કારણ એ પોતે જ એ નિમિત્તને આધીન થાય છે, માટે એ રાગ થાય છે. એટલે એ બધા નિમિત્તો પર છે અને એટલા માટે એ આત્માના નથી. અને અનુભૂતિના કાળે એને એ માનું કંઈ હોતું નથી, એટલે કહે છે કે તેને પૂતગળના પરિણામમય કયા છે. એટલે એનો અર્થ શું થયો કે જે વ્યવહાર રત્નત્રયનો ભાવ છે ને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, નિશ્ચય નહીં, નિશ્ચયની વાત નથી, વ્યવહાર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ને આપણે રત્નત્રય કહીએ છીએ. એમાં એ વ્યવહાર રત્નત્રયની વાત લઈએ કે એના દ્વારા આપણને સ્વરૂપની પ્રાપ્તિ થાય, અને એવા વ્યવહાર રત્નત્રયનો ભાવ એટલે એ જે શુભ ભાવ એના પ્રત્યેનો, એ પણ પૂતગળના પરિણામ છે. નવ તત્વની શ્રદ્ધા આપણે કહીએ કે છ દ્રવ્યની શ્રદ્ધા કહીએ કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા જે કહીએ, એ વ્યવહાર સંકિત છે, એ વ્યવહાર સંકિત છે. તો એવા ભાવ જે છે અને એવી સમજ, એ બધું પણ ખરેખર જોવા જઈએ તો એ અનુભૂતિ નથી, એ બધું માહિતી રૂપે, એ બધું માહિતી રૂપે છે. એટલે એવા વ્યવહાર રત્નત્રયના ભાવને પણ પૂતગળના પરિણામ કયા છે, માટે જે વ્યવહાર રત્નત્રયથી નિદ્રા થવી માને છે તે અચેતન પૂતગળથી ચૈતન્ય ભાવ થવો માને છે. વ્યવહાર રત્નત્રયને અચેતન કહી દીધું છે, કેમ કે એનાથી નિજરા થતી નથી. નિજરા કઈ રીતે થાય છે? સંવર અને નિજરા સાથે હોય અને એ આત્માનો ભાવ છે, આત્માનું લક્ષ્ય થતા આત્મા રૂપે પોતે પરિણમે છે, ત્યારે સંવર અને નિજરા હોય છે. બીજી કોઈ રીતે સંવર નિજરા થતા નથી. બીજી પણ એક વાત કરી છે કે જે રાગ છે, મંદ રાગ એટલે શુભ ભાવ, એ શુભ ભાવનો જે પ્રેમ છે એ ખરેખર તો એ પૂતગળનો પ્રેમ છે. અને જેને એવો શુભ ભાવનો પ્રેમ છે, પૂતગળનો પ્રેમ છે, એને પોતાના નિજ સ્વરૂપ ભગવાન આત્માનો પ્રેમ નથી. અને એટલા સુધી કહી દીધું કે એને આત્માનો અનાદર છે. જેને પર પ્રત્યેનું લક્ષ્ય છે, ગમે તેવું શુભ ભાવ પ્રત્યેનું, ગમે તેવું લક્ષ્ય હોય, ગમે તેવો ભાવ હોય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય, કે જે શુભ ભાવને કારણે એને તીર્થંકર નામ ગોત્ર બંધાય એવો શુભ ભાવ હોય, તો પણ એ શુભ ભાવ પ્રત્યેનો જે પ્રેમ છે એ જ દર્શાવે છે કે એને પોતાના નિજ સ્વરૂપ પ્રત્યે અનાદર છે. જેને નિજ સ્વરૂપનો આદર છે એને એવા શુભ ભાવ પ્રત્યેનું મહાત્મા આવે નહીં, એનું લક્ષ્ય પણ હોય નહીં. તીર્થંકર ભગવાન પ્રત્યેનો જે અહોભાવ છે, ખૂબ અહોભાવ છે, પૂજ્ય ભાવ છે, એમ છે શરણાગતિ સ્વીકારેલું, આમ કરી નાખું તેમ કરી નાખું, પ્રભુની આમ પાસે તો એમના ચરણે જઈ અને આમ કરવું ને તેમ કરીને બધું જે કહે તેમ કરવા બધું કરવું, એવા બધા જે ભાવ વર્તે છે ને, ત્યાં સુધી પણ એમ સમજવું કે એ બધો એને રાગ છે. એટલે એવા તીર્થંકર ભગવાન પ્રત્યે કે સદગુરુ પ્રત્યેનો જે શુભ ભાવ રાગ છે, શુભરાગ, એ શુભરાગ જેને છે એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી, અને પોતાનું સ્વરૂપ જે સિદ્ધ સમાન સ્વરૂપ જે છે એનો એને અનાદર વર્તે છે, એનો એને અનાદર વર્તે છે. કેમ કે એની પાસે એ બીજાનો આદર કરવા માટે થઈને, બીજા પ્રત્યેનો શુભભાવ કરવા માટે થઈ, અને અવકાશ છે ને, એ અવકાશ ક્યાંથી આવ્યો? એટલો અવકાશ એની પાસે આવ્યો ક્યાંથી? જો એને પોતાના નિજ સ્વરૂપનું જ મહાત્મા હોત અને નિજ સ્વરૂપનો જ ભાવ હોત તો એની પાસે એવો અવકાશ જ ન હોય કે પોતે પોતાના સ્વરૂપને છોડીને, નિજ સ્વરૂપને છોડીને કોઈ બીજા અન્ય પ્રત્યે એ શુભભાવ કે રાગ કરવા માટે એ પ્રેરાય. એટલો અવકાશ જ એની પાસે ન હોય. એટલે એ એમાંથી અવકાશ કાઢે છે એટલો એટલો અનાદર છે. જેટલો વધુ અવકાશ પરના લક્ષ્ય કાઢે છે એટલો એને પોતાના આત્મા તરફનો અનાદર છે. એટલો એને પોતાના આત્મા તરફનો અનાદર. આત્મા પ્રત્યેનો આદર હોય તો ત્યાંથી છૂટા પડવાનું, વિખૂટા પડવાનું એને મન થાય જ નહીં. એને દુઃખ થાય પોતાના સ્વરૂપમાંથી બહાર આવી અને શુભભાવમાં આવી એને સ્તુતિ કરવાનું થાય ત્યારે એને ખૂબ ખૂબ દુઃખ થાય. અરે હું ક્યાં બહાર આવી ગયો. હવે એમ કરતા કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનો અનાદર થાય છે? ના, એમ નથી થતું. તીર્થંકર ભગવાન કેવળી ભગવાને પણ એમ જ કર્યું છે. એમણે પણ એમ જ કર્યું છે. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને રહી ગયા છે. એટલે તમે તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન કે આચાર્ય ભગવાન કે ઉપાધ્યાય ભગવાન, એમનું લક્ષ્ય છોડીને તમારા સ્વરૂપમાં જાઓ છો તો એમનો કોઈ અનાદર થતો નથી. હું તો ત્યારે જ એ સાચો આદર થાય છે. એમનું બહુમાન ત્યારે જ થાય છે કે એ જે કરી રહ્યા છે એ તમે કરો છો. એમણે જે માર્ગ સ્થાપ્યો છે, પ્રસ્થાપિત કર્યો છે, એ માર્ગે તમે ચાલો, તમે એ માર્ગે ચાલો તો જ તમને એમનો વિશ્વાસ આવ્યો છે એમ કહેવાય. બાકી સલામ મારવાથી કંઈ થતું નથી. સલામ મારવી એટલે શું ફરી યાદ કરાવું. આ ઉદાહરણ આપણે ઘણી વાર લીધું છે. જે નવા હશે એમને માટે ખાસ છે. અમે દરેક વખતે આ વાત કરીએ છીએ કે સ્કૂલની અંદર બે વિદ્યાર્થીઓ ભણતા હોય, એના ટીચર હોય, સારા ટીચર હોય, બરાબર વ્યવસ્થિત સરસ રીતે ભણાવતા હોય ક્લાસમાં, એક વિદ્યાર્થી, ઘણા વિદ્યાર્થીઓ છે, એમાંના બે વિદ્યાર્થીનું આપણે ઉદાહરણ લઈએ કે એક વિદ્યાર્થી જે છે એ જેમ ટીચર કહે છે એમ બરાબર ભણે છે, અભ્યાસ કરે છે, એનું હોમવર્ક પણ બરાબર કરે છે અને ટાઈમસર બધું લઈને આવે છે અને પાછું જેમ શિક્ષક સમજાવે એ વખતે બરાબર ધ્યાન આપે છે, એવો એક વિદ્યાર્થી છે. એને ક્યારેક રસ્તામાં ક્યારેક ટીચર મળી જાય તો એ વિનયથી એ નમસ્કાર કરે છે. પણ એ દોડી દોડીને, એ સામેથી ચાલી ચાલીને ટીચરને ઘેરે જઈને વારંવાર એમને સલામ મારવા જતો નથી. ટીચર જ્યારે એને મળે છે સામે, સ્કૂલમાં મળે કે ઘેરે મળે કે ક્યાં પણ મળે છે રસ્તામાં, તો જરૂરથી એ નમસ્કાર કરે છે. એને એમના પ્રત્યે આદર છે કે આ શિક્ષક બહુ સારા છે ને, મને બરાબર સરસ ભણાવે છે અને એને કારણે થઈને મને આ બધું આવડે છે. આટલું એના અંતરમાં પણ એમ જ છે. બીજો એક વિદ્યાર્થી જે છે એ ક્લાસમાં દાખેડામાં આવે છે, ધ્યાન આપતો નથી, ભણતો નથી, એ હોમવર્ક પણ કરતો નથી, અને જેટલી વાર શિક્ષક રસ્તામાં મળે એટલી વાર તો સીધો સાષ્ટાંગ દંડ પ્રણામ કરી દે છે રસ્તામાં પણ, એને વાંધો નથી. અને દિવસમાં ચાર વાર શિક્ષકના ઘેરે જઈ અને એને એમને સલામ મારી આવે છે, નમસ્કાર કરી આવે છે, પગે લાગી આવે છે, પગ દબાઈ આવે છે. હવે તમે વિચાર કરો કે એ શિક્ષક શું, એની મનોવૃત્તિ શું થાય, સાચો શિક્ષક હોય શું કહેશે? સાચો શિક્ષક એને એમ જ કહે છે કે આ બધું તું છોડ, મને સલામ મારવાથી તું પાસ થવાનો નથી, એને બદલે જઈને ભણવા બેસી જાય, એમ જ કહેશે ને? ગમે તેટલો એ શિક્ષકની સેવા કરતી છતાંય શિક્ષક છેવટે શું કહેશે? એને એમ જ કહેવાના છે કે તું આ બધી સલામ મારે આ બધું કરે છે એટલે કે તને આવડવાનું નથી, એટલે આવડી જાય એમ તો છે નહીં. તું ઘેરે જઈને ભણવા બેસ અને મેં જેમ સમજાવ્યું ક્લાસમાં શીખવાડ્યું એનો અભ્યાસ કર, ને તને તકલીફ પડે તો મારી પાસે આવજે, બાકી તું પાસ થઈ શકે નહીં. આ રીતે પાસ નહીં થવાય, મને સલામ મારવાથી પાસ નહીં થવાય. મેં પણ અભ્યાસ કર્યો હતો ને, મેં ડિગ્રી મેળવી છે, અને જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે એ જ્ઞાન પ્રાપ્ત કરશે, બરાબર છે ને? આ વાતને આપણે સમજીએ તો તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે રીતે પુરુષાર્થ કર્યો, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે તો એ પણ એમ જ ઈચ્છે કે જે કંઈ આ માર્ગમાં આવ્યા છે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય, એમ જ ઈચ્છે કે બીજું કંઈ ઈચ્છે? એમની ભાવના કેવી હોય? એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા એટલે હવે એમને કોઈ ઈચ્છા રહી જ નથી, એમને ઈચ્છાનો પ્રસંગ જ નથી. અહીંયા તો આપણે એક રૂપક તરીકે વાત કરવી છે ને, એટલા માટે કે એ શું, એમને શું સાચું ને શું સારું લાગે. આપણે એમને સલામ મારીએ એ સારી લાગે, ભગવાનને પ્રશંસા વાલી હશે, ભગવાનને, તીર્થંકર ભગવાનને પ્રશંસા વાલી હોય, એમની આપણે પ્રશંસા કરીએ તો આપણને કંઈક આપે. મૂંડ છો, જે બધું છોડીને નીકળી ગયા છે, રાજપાટ છોડીને નીકળી ગયા છે, ચક્રવૃદ્ધિની સમૃદ્ધિ છોડીને નીકળી ગયા છે, સદાય નિર્લેપી હતા અને નિર્ગ્રંથ મુનિ થયા, બધું છોડી અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, એને તારી પ્રશંસાના બોલથી આનંદ થઈ જશે? ભલાનો જરાક તો વિચાર કર, તું પ્રશંસા કરે એટલે કંઈ તને આપી દેવાના છે? એટલે એ પૂજા ભક્તિ વિનયના ભાવ જે છે એ તો સહજ અંતરમાં આથી આવતા ભાવ છે, પણ એ ભાવથી વિશિષ્ટ ભાવ કયો છે અને એ તીર્થંકર ભગવાન કેવળી ભગવાને કેવો ભાવ ઈચ્છ્યો છે જગત માટે, કે જગત આખું પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી અને મારી જેમ સિદ્ધ થાય, તીર્થંકર ભગવાનને જેમ થયું છે એમ મારી જેમ, એટલે કે મારી જેમ બધા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એવો ભાવ અંતરમાં આવશે, બધા એને પામે, એ સ્વરૂપને પામે એવો ભાવ હશે. એટલે જેને એવો ભાવ છે, જેને એવો ભાવ છે ને જેને એવો પુરુષાર્થ છે, એના પ્રત્યે એમને ક્યારેય એમ ન લાગે કે એ મારો અનાદર કરે છે. એટલે આપણે તીર્થંકર ભગવાનનું સ્મરણ કરતા હોઈએ, સ્તુતિ કરતા હોઈએ અને એમાંથી થતીને આપણે આપણા સ્વરૂપમાં જઈએ તો એમાં તીર્થંકર ભગવાનનો અનાદર નથી થતો, પણ ઉલટો આદર થાય છે કે એમણે જે કર્યું એનો આપણે સ્વીકાર કર્યો અને એ માર્ગે આપણે ચાલીએ છીએ તો જ આપણે ખરેખર એમનો આદર કર્યો કહેવાય. તીર્થંકર ભગવાને એમ કહ્યું જ નથી ક્યારે કે તું આવી રીતે વિનય કર્યા કરજે, વિનય કર્યા કરજે એટલે તું આત્મામાં જઈશ, એવું કહ્યું જ નથી. પોતે એવી રીતે ગયા નથી, પોતે જે રીતે આત્મામાં ગયા છે એ જ માર્ગ એમણે દર્શાવ્યો છે. એટલે એમાં કોઈ ભગવાનનો અનાદર, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનો અનાદર થતો નથી, પણ ઉલટું શુભભાવને છોડીને શુદ્ધભાવમાં જવાથી જ એ નિર્ણય થાય છે, નક્કી થાય છે કે એને તીર્થંકર ભગવાનનો આદર છે, કેમ કે તીર્થંકર ભગવાને એવું જ સ્વરૂપ દર્શાવ્યું છે. તો અહીંયા આ અનાદરની વાત આવી એટલે આપણે આ વાત લીધી. હવે અહીંયા બીજી કેટલીક વાત લીધી છે કે રાગ વિશે એક પ્રશ્ન લીધો છે કે રાગની વાત આ બધી કરી એટલે બધું સમજાય છે, પણ એ રાગ પૂતગલ પરિણામમય કયો છે? પણ શાસ્ત્રમાં તો એવું આવે છે કે રાગ તો સૂક્ષ્મ રાગ તો દસમા ગુણ સ્થાન સુધી હોય છે, તો પછી કેમ એમ કેમ દસમા ગુણ સ્થાન સુધી કેમ હોય છે? જો પહેલી વાત તો એક દસમા ગુણ સ્થાન સુધી કયો છે ને, એમ કહ્યું છે કે સિદ્ધને રાગ હોય છે, એમ કહ્યું છે કે કેવળ જ્ઞાન થાય ત્યારે પણ રાગ હોય છે? નથી. એટલે સૂક્ષ્મ રાગ જે છે એ સાધક અવસ્થાનો હોય છે, એથી કરીને શું થઈ ગયું એ દૂર કરવાનો તો એ પ્રયત્ન કરી રહ્યો છે. એટલે સૂક્ષ્મ રાગ દસમા ગુણ સ્થાન સુધી છે એનો અર્થ એવો છે કે રાગ છે આદરણીય છે? એમ તો નથી કહ્યું. બારમા ગુણ સ્થાનને પછી બધા જ કસાયો ચાલ્યા જાય છે, કસાય રહી દશા થાય છે, તો ત્યાં પછી ક્યાં રાગ રહે છે? કોઈ રાગ રહેતો નથી. એટલે એનો અર્થ જ એ છે કે ખરેખર રાગ કોઈ પ્રકારે આદરણીય નથી. એ છે એનો અર્થ એમ નથી કે એ હોવો જોઈએ, એ છે એનો અર્થ એવો નથી થતો કે હોવો જોઈએ. હોવો જોઈએ એમ હતો તો શુક્લ ધ્યાન બારમા ગુણ સ્થાને થાય પછીથી પણ રહેવો જોઈતો હતો, એમ તો થતું નથી. એટલે પ્રશ્ન જે છે એ પ્રશ્ન જે એ આખો ખરેખર તો ખોટો પ્રશ્ન છે. એ છે એ તો કાઢવાનો જ છે. એ દસમા ગુણ સ્થાન સુધી રહ્યો છે તો શું થઈ ગયું, એ આદરણીય છે? ના, એમ નથી. ગુરુદેવ બહુ સરસ જવાબ આપ્યો છે, આપણે એ જવાબ લઈએ કે રાગ છે તે વસ્તુ દ્રષ્ટિથી જોતા સ્વભાવભૂત નથી. સ્વભાવભૂત નથી એટલે આત્માના સ્વભાવમાં નથી, કે વસ્તુ દ્રષ્ટિથી જોતા એ સ્વભાવભૂત નથી એટલે આત્માના સ્વભાવમાં તો એ વસ્તુ છે જ નહીં, રાગ છે જ નહીં. રાગમાં ચૈતન્યના નૂરનો અંશ નથી એટલે આત્માની અંદર કોઈ એ રાગનો અંશ પણ નથી. આત્મા ચૈતન્ય માત્ર સ્વરૂપ છે, ચિન્ન માત્ર સ્વરૂપ છે. ભગવાન અનંત શક્તિથી મંડિત મહિમાવાન પદાર્થ છે, પણ તેમાં એકેય શક્તિ એવી નથી, એકેય ગુણ એવો નથી કે જે રાગ ઉત્પન્ન કરે. કોઈ ગુણ નથી, કોઈ શક્તિ નથી કે જે રાગ ઉત્પન્ન કરે. વિકાર રૂપે પરિણમે એવું કંઈ છે નહીં, છતાં પણ પર્યાયમાં જે રાગ થાય છે એ પર્યાયમાં થાય છે એટલે પર્યાયનો ધર્મ છે. એ વખતની એવી યોગ્યતા છે કે આત્મામાં નથી. અને એ થવાનું કારણ શું છે, તો કે એ વખતે જીવ નિમિત્તને આધીન થાય છે, પરનું લક્ષ કરે છે એટલે એ એવા પરિણામ થાય છે. નિમિત્તને આધીન થઈ અને પરિણમતા પર્યાયમાં રાગ થાય છે, મૂળ સ્વભાવમાં નથી. એટલે સ્વભાવને જો આધીન થઈ જાય તો રાગ થાય નહીં. નિમિત્તને આધીન થવાનું છોડી અને સ્વભાવને સ્વરૂપને આધીન થઈ જાય તો પછી રાગ થશે નહીં. એટલે જ્યારે એ સ્વરૂપને આધીન થાય છે ત્યારે એને સ્વાનુભૂતિ થાય છે અને એ સ્વાનુભૂતિ વખતે એ રાગથી ભૂતભિન્ન થઈ જાય છે, ત્યારે પછી કોઈ રાગ રહેતો નથી. એટલે રાગ થી જુદો એ વાત જે ગુરુદેવે કહી અને સોગાનીજી એ વાતને પકડી અને મનોમંથન ચિંતન કરી અને સમ્યક દર્શન પામ્યા એ આ રીતે સ્વભાવને આધીન થા, તું નિમિત્તને આધીન નહીં થા તો પછી તારો રાગ જશે. અને રાગ જુદો જ છે, અને જુદો છે તો કઈ રીતે જુદો પાડવો? તો અનુભૂતિમાં તને એ જુદો દેખાશે. તો અનુભૂતિ આ રીતે થાય, પરનું લક્ષ છોડે, નિમિત્તનું લક્ષ છોડે અને સ્વનું લક્ષ કરે તો એને અનુભવમાં અનુભૂતિમાં એ રાગ એનાથી ભિન્ન એને જણાય. બીજી પણ એક વાત છે કે રાગ થાય છે અને રાગના પરિણામે એને બંધ પણ થાય છે ને, તો એનું શું? એમ કે રાગને સાવ બિલકુલ આપણે કાઢી નાખીએ એમ ક્યાંથી ચાલે? તો એની સ્પષ્ટતા કરતા આપણે વાત અહીંયા કરી છે કે અશુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો રાગ છે તે જીવની પર્યાય છે. પણ એ જીવની પર્યાય છે અને એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યું છે કે અશુદ્ધ નિશ્ચય નહીંથી, શુદ્ધ નિશ્ચયની વાત નથી, અશુદ્ધ નિશ્ચય નહીંથી રાગને જીવની પર્યાય કહી છે. પરંતુ અશુદ્ધ નિશ્ચય છે, અશુદ્ધ નિશ્ચય નહીં હોય એટલે શું થાય કે એ વ્યવહાર નહીં થાય. અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવા એ સિદ્ધાંતમાં અશુદ્ધ નિશ્ચય નહીંથી એટલે કે અસદભૂત વ્યવહારથી, અસદભૂત વ્યવહાર નહીંથી કે દસમા ગુણ સ્થાન સુધી જીવને રાગ હોય છે એમ કહ્યું છે. પર્યાયમાં એ એવું છે એ દર્શાવ્યું છે, એટલે પર્યાયમાં એ શું છે એનું જ્ઞાન કરાવ્યું છે. પણ એમ નથી કહ્યું કે એ પર્યાયમાં છે એટલે એના સ્વરૂપમાં છે, એમ નથી. અશુદ્ધ નિશ્ચય નહીંથી એ પર્યાયમાં છે એની વાત કરી છે. એટલે જે અશુદ્ધ નિશ્ચય નહીંથી છે એ નિશ્ચય નહીં કહો, અશુદ્ધ નિશ્ચય નહીં કહ્યો એટલે છે, હોવા પણ છે એ બિલકુલ ઔપચારિક વાત નથી, છે. પણ અશુદ્ધ એટલે આત્માના મૂળ સ્વભાવમાં નથી, એ ક્ષણિક વસ્તુ છે, એ પર્યાયમાં રહેલી વસ્તુ છે, એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી એટલે અસદભૂત વ્યવહાર નહીં કહો છે. સદભૂત વ્યવહાર નહીં નથી, આ અસદભૂત વ્યવહાર નહીં છે, જે કાયમ રહેવા વાળી વસ્તુ નથી એવો એ વ્યવહાર નહીં છે. અને એમાં એ આત્માના સ્વરૂપમાં નથી પણ પર્યાયમાં છે એમ એ દર્શાવ્યું છે અને એનું જ્ઞાન કરાવ્યું છે કે એ દસમા ગુણ સ્થાન સુધી એવો સૂક્ષ્મ રાગ હોય છે. પણ એનો અર્થ એમ તો નથી થતો કે એવો સૂક્ષ્મ રાગ છે એટલે આદરણીય થઈ જાય, એવું તો થતો નથી. તો પછી છૂટે જ નહીં, જે મૂળ સ્વરૂપમાં હોય એ વસ્તુ છૂટે નહીં, એટલે સિદ્ધને નથી. બસ જયારે જયારે પ્રશ્ન થાય, મૂંઝવણ થાય, ત્યારે એક જ વિચાર કરવો. એક ચાવી આપું તમને બધાને, જે ચાવી હું ઘણી વાર એપ્લાય કરું છું, તમે પણ એ ચાવી વાપરો. માસ્ટર કી છે આ, કે આ સિદ્ધને હોય બસ આટલો પ્રશ્ન પૂછવો. જયારે જયારે જે વસ્તુ માટે પ્રશ્ન થાય ત્યારે એક જ પ્રશ્ન કરવો કે આ સિદ્ધને હોય. પછી બીજી એના પછીનો બીજો પ્રશ્ન એ પૂછવો કે જો ભગવાન કેવળી ભગવાન તીર્થંકરના જ્ઞાનમાં જે વાત આવી હોય એ અસત્ય નથી, એ સત્ય જ હોય, તો પછી એમના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન દેખાયો હોઉં તો પછી મને હોય? પહેલા એમ પૂછવું કે આ સિદ્ધને હોય ન હોય? જો ન હોય જવાબ મળે અથવા તો હોય, તેમાંથી જે જવાબ મળે, જે વાત હોય એ પ્રમાણે જવાબ મળે આપણને કે સિદ્ધને હોય અથવા સિદ્ધને ન હોય. તો પછી બીજો પ્રશ્ન સાથે એ જ કરવો કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ છે, એમનું જ્ઞાન ખોટું પડે નહીં, બરાબર? તો પછી એમના જ્ઞાનમાં જો હું સિદ્ધ સમાન છું તો પછી મને પણ એ વસ્તુ હોય? એટલે તરત જ જવાબ મળી જશે તો મને પણ ન હોય, તો પછી ક્યાં છે એ પછી પ્રશ્ન થયો. અને છે તો શા માટે છે ને કેવી રીતે ટાળવું, એ બધું તમને અહીંયા આ દ્રવ્ય સૂત્રના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય. એટલે એમાંથી આપણને સાચા માર્ગની પ્રાપ્તિ થાય કે આ બધું જે છે તે પર્યાયમાં છે અને એને કેમ દૂર કરવું, એ માર્ગ અહીંયાથી આપણને માહિતી રૂપે પ્રાપ્ત થાય. અને પછી એને આત્મસાત કરતા એ ભાવકૃત રૂપે પ્રગટ થાય. હવે અહીંયા આપણે એના પછીનો બોલ લઈએ, દસમો બોલ લઈએ છીએ. દસમા બોલમાં વાત કરી છે કે દ્વેષ, જેમ રાગની વાત કરી એ જ પ્રમાણે દ્વેષની વાત પણ સમજી, જે અપ્રીતિરૂપ છે. એ અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોએ જીવને નથી, અને અસંખ્ય પ્રકારના જે અણગમારૂપ દ્વેષના ભાવ છે એ બધાએ એ જીવને નથી. કારણ કે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે તે દ્વેષ ભાવ જુદો રહી જાય છે, ભિન્ન દેખાય છે, ભિન્ન ખ્યાલમાં આવે છે, એનામાં તો એ છે જ નહીં. દ્વેષભાવમાં ચૈતન્યના રાગનો અંશ પણ નથી. બીજી રીતે વાત કરીએ ઊંધી, દ્વેષનો ભાવ છે એની અંદર ચૈતન્યનો અંશ પણ નથી, તે જીવથી જુદો છે, અન્ય છે, એને તો અજીવ કહી દીધો છે, એને કુદગલના પરિણામમાં કહી દીધો છે. એ પણ જેમ રાગની વાત કરી એ રીતે જોઈએ તો ખરેખર જોવા જઈએ તો અશુદ્ધ નિશ્ચય નહીંથી જોવા જઈએ તો એ પર્યાય જીવની જ પર્યાય છે, એ જીવની જ પર્યાય છે. પણ શુદ્ધ નિશ્ચય નહીંથી એ આત્મામાં નથી અને અનુભૂતિના કાળે એને એમાં અનુભવમાં આવતો નથી, એનાથી જુદો જ છે. એટલે એવી ચૈતન્ય શક્તિનો અંશ જે છે, એ ચેતનાનો અંશ જે છે, એ દ્વેષમાં નથી. એટલે દ્વેષ આખો બધો જ, કોઈ પણ પ્રકારનો દ્વેષનો ભાવ હોય એને અચેતન કહી દીધો, અજીવ કહી દીધો, જડ કહી દીધો, અને એ અનુભૂતિમાં નથી, એ અનુભૂતિથી ભિન્ન છે. આ પ્રકારે અહીંયા રાગ અને દ્વેષની આપણે વાત કરી. એના પછીથી 11મો બોલ છે, એ 11મા બોલમાં અહીંયા વાત કરે છે કે મોહની વાત છે. મોહ જે યથાર્થ તત્વની અપ્રતિપત્તિ રૂપ મોહ છે. જો આટલી વાત જે છે ને એમાં મોહની વ્યાખ્યા આવી જાય છે. જે યથાર્થ તત્વની અપ્રતિપત્તિ રૂપ મોહ છે તે બધો એ જીવને નથી. પણ મોહની વ્યાખ્યા શું છે કે જે યથાર્થ તત્વની પ્રતિપત્તિ થવી જોઈએ, તત્વની યથાર્થ પ્રતિપત્તિ, તત્વની કેવી પ્રતિપત્તિ, જેવું તત્વ છે તેવું, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, આપણે ઉમા સ્વાતીજીએ આપેલું બીજું સૂત્ર લઈએ તો એમાં શું કહ્યું છે, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત એટલે જેવી છે તેવી, તત્ની સાથે યત આવી જાય છે એટલે તત, એટલે એમાં યત સમાયેલું છે એટલે તત, એટલે યત તત.
ફરીથી આપણે આ વાત લઈએ, મોહ વિશે આપણે ફરીથી આ વાત લઈએ. શું કહે છે,
મોહને માટે 11મો બોલ છે. 11મા બોલમાં એમ કહે છે કે જે યથાર્થ તત્વની અપ્રતિપત્તિ રૂપ મોહ છે તે બધો જીવને નથી. પહેલા તો આમાં મોહની વ્યાખ્યા આપી દીધી. મોહની વ્યાખ્યા શું છે કે યથાર્થ તત્વની અપ્રતિપત્તિ, યથાર્થ તત્વની પ્રતિપત્તિ હોય એ તો સમ્યક જ્ઞાન છે, એ તો સાચી શ્રદ્ધા છે. પણ અપ્રતિપત્તિ છે એટલે એની પ્રતિપત્તિનો અર્થ એવો થાય છે કે જાણવું, એની એ રીતે પ્રાપ્તિ કરવી, અનુભવવું, એનું નામ પ્રતિપત્તિ. અહીંયા અપ્રતિપત્તિ છે એટલે નથી. શું નથી, તત્વની જાણકારી શ્રદ્ધાન જેવું જોઈએ તેવું નથી, એનું નામ મોહ. તત્વની જાણકારી અથવા તો એનું જ્ઞાન જે પ્રકારે છે તે પ્રકારે નથી, એનું નામ મોહ. ઉમાતાપીજીનું મોક્ષશાસ્ત્રની અંદર બીજું સૂત્ર, તત્વાર્થ સૂત્રમાં બીજું સૂત્ર છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, ત્યાં એ જ વાત કરી છે કે પદાર્થોની યથાર્થ શ્રદ્ધા, પદાર્થોની જેમ છે તેમ શ્રદ્ધા, જેવું છે તેમ જાણવું, એનું નામ સમ્યક દર્શન. એટલે જીવને જીવ જાણવો, અજીવને અજીવ જાણવો, બધા જ પદાર્થો અને એની પર્યાયોને જેમ છે તેમ જાણવા, એવી શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન કહ્યું છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્ની અંદર યત શબ્દ સમાય છે એટલે તત કહેતા એ જેમ છે તેમ, યત અને તત તેમ, તત્વાર્થ તત્વ તત થયું, અર્થ એટલે પદાર્થો અને એની શ્રદ્ધા એટલે પદાર્થોની જેવી જ સ્થિતિ છે જેમ છે તેમ તેવી જ શ્રદ્ધા કરવી, એનું નામ સમ્યક દર્શન છે. અને એનાથી ઊંધું, એનાથી ઊંધું પદાર્થોની જેવી છે તેવી શ્રદ્ધા ન કરવી, જેવું છે તેવું ન જાણવું, એનું નામ મિથ્યાત્વ. એ મિથ્યાત્વને કારણે મોહ છે. એટલે એ વાત અહીંયા પહેલા વાક્યમાં કરી કે જે યથાર્થ તત્વની અપ્રતિપત્તિ રૂપ મોહ છે એ બધો એ જીવને નથી. વાસ્તવિક ચિદ્ઘન સ્વરૂપ ચિદાનંદમય આત્માની વિપરીત માન્યતા રૂપ મોહ એ મોહ કેવો છે? ભગવાન આત્માની વિપરીત માન્યતા રૂપ જે મોહ છે, એવો મોહ એ આત્માની અનુભૂતિમાં નથી. આત્માના મૂળ સ્વરૂપમાં એ મિથ્યાત્વ નથી, એ મોહ પણ નથી. એવો મોહભાવ બધો આત્માને નથી, કારણ કે તે પુદ્ગલ પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે, જુદો છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જેણે નિજ ચૈતન્યમય સ્વદ્રવ્યનો આશ્રય લીધો છે, પોતાના સ્વરૂપનો જેણે આશ્રય લીધો છે, તે મિથ્યાત્વના પરિણામથી ભિન્ન પડી જાય છે. મિથ્યાત્વ જાય કેવી રીતે? મિથ્યાત્વ જાય કેવી રીતે? તરત બધા જવાબ આપે છે કે દર્શન મોહની જાય એટલે મિથ્યાત્વ જાય. બધા જ આપે, જેને અભ્યાસ કર્યો છે ને થોડો ઘણો, એ બધા એવો જવાબ આપે. અમારા પણ સ્વાધ્યાયમાં આ જ વાત ચર્ચા થઈ. રમેશભાઈ તમે આ ક્યાંથી લાવ્યા એમ કે? તો કે દર્શન મોહનીએ જાય એટલે એમ કે સંકિત થાય. ભાઈ દર્શન મોહનીએ જાય એટલે સંકિત થાય કે સંકિત થાય એટલે દર્શન મોહનીએ જાય? પેલા કર્મ છે, કર્મ બિચારા પૂદગળ એ જુદા, ને આ જીવ જુદો. જીવની એવી ઉત્કૃષ્ટ દશા થાય છે, એ ઉત્કૃષ્ટ દશાને દર્શાવવી છે ત્યારે એ નિમિત્ત દ્વારા દર્શાવવામાં આવી કે અહીંયા જીવની આવી દશા વર્તે છે કે જે વખતે પેલા દર્શન મોહનીયના કર્મ જે છે, એ પ્રકૃતિ જે છે એ ગઈ છે, એના દ્વારા તો દર્શાવવામાં આવ્યું છે. એના દ્વારા તો જ્ઞાન કરાવવામાં આવ્યું છે. એટલે દર્શન મોહનીએ જાય માટે કઈ સમ્યક દર્શન થાય એમ નહીં, પણ સમ્યક દર્શન થાય છે એને દર્શન મોહનીએ જાય છે. તો અહીંયા એ મોહનીયની વાત કરી છે. એમાં ગુરુદેવ કહે છે કે મિથ્યાત્વના પરિણામથી ભિન્ન પડી જાય છે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે, અને તેનામાં મિથ્યાત્વના પરિણામ રહેતા નથી એમ અહીંયા કહેવામાં આવ્યું છે. આગળ પણ વાત કરે છે કે આ બધો મોહ, સઘળો મોહ જીવને નથી, કેમ કે ચૈતન્યના સત્વમાં તેનો પ્રવેશ નથી. ચૈતન્યની અંદર એ મોહ છે જ નહીં, મિથ્યાત્વ છે જ નહીં. શુદ્ધ ચૈતન્યનો એક અનુભવ કરતા એ બધી મિથ્યા માન્યતારૂપ, એ મિથ્યા માન્યતાઓ જે છે રૂપ મોહ છે, અજ્ઞાન છે, એ બધું ચાલ્યું જાય. બધી જળ પૂતગળના પરિણામમાં મોહ હોવાથી એ બધી જે શ્રદ્ધા છે, ઊંધી શ્રદ્ધા છે, એ જ્યારે અનુભવ કરવામાં આવે, અનુભૂતિ થાય, ત્યારે સ્વાનુભૂતિના કાળે એને પોતાથી ભિન્ન જણાઈ જાય છે. એટલે સ્વાનુભૂતિ થતા એ બધું મિથ્યાત્વ ચાલ્યું જાય છે. મિથ્યાત્વનો નાશ સ્વનો અનુભવ કરતા થાય છે. તો આજે આપણે અહીંયા સુધી સાથે રાખીએ છીએ.
હવે આજે આપણે શ્રી સમયસારજીની સ્તુતિ બોલીશું અને તે પછી સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવણી. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિ રાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, विभावे तीथंबी स्वरूप भणी दोड़े परिणती तुमचे निश्चय ग्रंथ भंग सगड़ा व्यवहार ना भेदभा तू प्रज्ञा छिणी ज्ञान ने उदयनी संधि सहुच्छेदवा साथी साधक नो तुमानु जगनो संदेश श्री वीरनो विसामो भव क्लांतना हृदयनो तुम पंथ मुक्ति तनो सुने तने रस निबंध शिथिल थाय जाने तने हृदय ज्ञानी तना जनाय तू रोचता जगतनी रुचि आड़से सौ तूरी जता सकल ज्ञायक देवरीजे बनाऊं पत्र कुंदना रत्नों ना अक्षरो लखी तथापि कुंद सूत्रो ना अंकाय मूल्य ना करी तथापि कुंद सूत्रो ना अंकाय मूल्य ना करी
सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ध्यान